તારીખ 26/1/1994 શ્રી સમયસાર ગાથા 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38
જયચંદ્ર જી ને બહુ વિસ્તારથી ભાવાર્થ લીધા હૈ. આત્મા પાંચ પ્રકાર સે અનેક રૂપ દિખતા હૈ. અનાદિકાળ સે કર્મ સંબંધ થી બંધા હુઆ કર્મ પુત્ર વાળા સંયોગ વાળા દિખતા હૈ. કર્મ કે નિમિત્ત સે મનુષ્ય નારક પ્રિન્સ દેવ આદિ પર્યાય મે ભિન્ન ભિન્ન સ્વરૂપે દિખને મે આતા હૈ. શક્તિ કે અવિભાગ પ્રતિચ્છેદ મેને અંશ પરિણામ કે અંશ બઢતે ભી હૈ ઘટતે ભી હૈ. ઇસલિયે વસ્તુ કા સ્વભાવ હૈ. ઇસલિયે નિત્ય નિયત એક રૂપ દિખતા નહીં હૈ. ભિન્ન ભિન્ન અવસ્થા મે કમી બેસી વાલા દિખતા હૈ. ઓર દર્શન જ્ઞાન આદિ અનેક ગુણો સે વિશેષ રૂપતા વાળા દિખતા હૈ. ઓર કર્મ કે નિમિત્ત સે હોને વાલા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત સુખ દુઃખ રૂપ ભી દિખતા હૈ. અનેક પ્રકાર ભિન્ન પ્રકાર કા આત્મા કા દિખાવ જો હૈ. યે સબ અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીં કા વિષય હૈ. યે જિતના ભી પ્રકાર દિખાયા વો સબ અશુદ્ધ દ્રવ્યાર્થિક રૂપ વ્યવહાર નહીં કા વિષય હૈ. એસે વ્યવહાર નહીં કા વિષય હૈ. ઓર દ્રવ્ય કા વિશેષતા હોને સે ઉસકો દ્રવ્યાર્થિક નહીં મે લે ગયે હૈ. ઓર ભેદ પ્રભેદ પર્યાય આદિ હોને સે ઉસકો પર્યાયાર્થિક નહીં ભી કહેને મે આતા હૈ. અશુદ્ધ દ્રવ્યાર્થિક કહો પર્યાયાર્થિક કહો યા ભાવાર્થિક કહો તીનો એક હૈ. ઇસ દ્રષ્ટિકોણ સે દેખને મે આવે તો યે સભી અપને અપને સ્થાન મે સત્યાર્થ હૈ. ઠીક હૈ અપને સ્થાન મે હૈ. પરંતુ પરંતુ કરકે ઉસકો ગૌણ કરાતે હૈ. પરંતુ આત્મા કા એક સ્વભાવ ઇસ નૈસે ગ્રહણ નહીં હોતા. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે યા વ્યવહાર નહીં છે આત્મા કા શુદ્ધ સ્વભાવ કા ગ્રહણ નહીં હોતા. ઓર એક સ્વભાવ કો જાને બિના યથાર્થ આત્મા કો કૈસે જાન સકતે હૈ. એક સ્વભાવ મેને મૂળ સ્વભાવ કો જાને બિના ઇસકા યથાર્થ સ્વરૂપ કો કૈસે જાન સકતે હૈ. ઇસ કારણ સે દૂસરા મેં કો દૂસરા મેને ઇસકા પ્રતિપક્ષી શુદ્ધ દ્રવ્યાર્થિક મેં કો ગ્રહણ કરકે મેને અંગીકાર કરકે પરિણમન કરકે એક અસાધારણ વ્યાયક માત્ર આત્મા કા ભાવ લે કરકે ગ્રહણ કરને મેં ક્યા હોતા હૈ કે મેં એક રૂપ અસાધારણ નાયક સ્વભાવી આત્મા એસા ભાવ મેં લે કરકે એસા ભાવ મેં અનુભવ કરકે ઉસકો શુદ્ધ નૈતિક દ્રષ્ટિ સે સર્વ પરદ્રવ્યો સે ભિન્ન સર્વ પર્યાયો મે એકાકાર દેખો સર્વ પરદ્રવ્યો સે ભિન્ન લેકિન અપને સર્વ પર્યાયો મે એકાકાર કહીં ટુકડા નહીં હોતા હૈ. દ્રવગુણ પર્યાય સ सभी में एकाकार अनुभव स्वरूप दिया इधर। सर्व पर्याय में एकाकार, लेकिन एक पर्याय रूप नहीं, अनेक पर्याय रूप नहीं, एक आकार, अनिवृत्ति से रहित, विशेषों से रहित और नैमितिक रागादि भावों से रहित देखने में आवे तो सर्व भावों से, जो पांच भावों से अनेक प्रकार पना था, वो दिखने में नहीं आता। या अवलंबन की अपेक्षा से यह अभूतार्थ है, असत्यार्थ है, अवलंबन का विषय नहीं, लक्ष्य करने का विषय भी नहीं है। तो उस पर स्पष्टीकरण देते हैं, ये तो गाथापर का भावार्थ अपने सादी भाषा में बता दिया, तो उस पर खुद ही थोड़ा और स्पष्टीकरण देते हैं। ना ऐसा जानना कि वस्तु का स्वरूप अनंत धर्मात्मक है, वस्तु का जो स्वरूप है वो अनंत धर्मात्मक है, यह स्यादवाद से यथार्थ सिद्ध होता है। और कथन में स्यादवाद से उसको अनंत धर्म को कथनचित ऐसा है, कथनचित ऐसा है, कथनचित ऐसा है, ऐसा करके बराबर बता सकते हैं। आत्मा भी अनंत धर्म वाला है, उसमें उनमें कितने धर्म तो स्वाभाविक है और कितने पुद्गल संयोग से या पुद्गल संयोग के निमित्त से होता है राजा जी, जो कर्म के संयोग से होता है उसमें से तो आत्मा को संसार की प्रवृत्ति होती है, जो रागा भी होता है उस धर्मों से तो आत्मा संसार प्रवृत्ति करता रहता है, और संसार संबंधी सुख दुख आदि होता है उसको भोगता भी है, करता भी है और भोगता भी है। ये इस आत्मा को अनादि ज्ञान से पर्याय बुद्धि है, और ऐसा आत्मा को संसार में परिभ्रमण करने वाले आत्मा को अनादि से अज्ञान से पर्याय बुद्धि चालू है, ये नई स्थिति नहीं है, क्षण वर्तिका अनादि से है। ऐसे संसारी जीव को अनादि अनंत एक आत्मा का ज्ञान उसको नहीं है, अनजाना किस बात से है कि अपना मूल स्वरूप से अनजान है, उसका ज्ञान नहीं है, जो स्वरूप समझा बिना पायो दुर्योधन। इसको बताने वाला सर्वज्ञ का आगम है, सर्वज्ञ परमेश्वर जिनेन्द्र परमात्मा का आगम से सिद्धार्थ स्वरूप को दर्शाया गया है। उस आगम में शुद्ध द्रव्यार्थिक निश्चय यह बताया है कि आत्मा का एक और साधारण चैतन्य भाव है, वह अखंड है, नित्य है, अनादि नितन है, शाश्वत है। उसको जानने से यानी अनुभव करने से अनादि का जो पर्याय बुद्धि का पक्षपात है वो मिट जाता है, ये छूट जाता है। मैं मनुष्य हूँ, मैं रागी हूँ, मैं संसारी हूँ, मैं फलारा हूँ, ये सब छूट जाता है, मैं एक शुद्ध आत्मा हूँ। परद्रव्यों से और इनके भावों से और इनके निमित्तों से होने वाले अपने विभावों से अपने आप को भिन्न जान करके उसका अनुभव जीव को करता है, एक गाय भाव का जीव अनुभव करता है अपना स्वरूप का, तब परद्रव्य रूप परद्रव्य के भाव रूप परमता नहीं है, परद्रव्य के भावों अनुसार ये रूप विकृत भाव रूप विभाव भाव रूप उसका परिणाम बंद हो जाता है, और इसलिए उसको कर्म बंधते नहीं है, तो विभाव नहीं है तो कर्म बंध भी नहीं है। परद्रव्य ना भावों परद्रव्य ना भाव रूप परिणाम तो नहीं, परद्रव्य ना भाव में होता ना विभाव अगले पास है, भाव मनुष्य कर्म ना कर्म जन जितना पोता भाव है बदा पर भाव है। ઉપર પ્રેમના ભાવ છે, આપતા પોતાના ભાવ છે, બહુ સ્વભાવ તો છે નહીં. પરિણામ તો પોતાનું છે ને, પણ એ ભાવ રૂપ પરિણામ પરદ્રવ્યના ભાવ રૂપ પરિણામ છે, એ રૂપ રૂપે પરિણામ તમે કર્મ બંધતે નહીં, આ સંસાર કે ભી નિવૃત્તિ કો જાતી હૈ. ઇસલિયે पर्यायार्थिक रूप व्यवहार लेके विषय को गौण करके असत्यार्थ कहा है, या परंतु कह करके उसको असत्यार्थ कहा, यह गौण करके असत्यार्थ कहा, उसको गौण कर दिया है. ज्ञान में उसका अभाव हो जाता है, उसका ज्ञान में रहता है, निमित्त निमित्त संबंध का भी ज्ञान रहता है, गुण भेद का भी ज्ञान रहता है, पर्याय भेद का भी ज्ञान रहता है. उसको गौण करके अभूतार्थ कहा है और सत्यार्थ कहा है, और निश्चय नहीं के विषय को सत्यार्थ सत्यार्थ कहकर के उसका अवलंबन दिलवाया है. तुम शुद्ध नहीं का अवलंबन, शुद्ध नहीं के विषय को शुद्धात्मा का अवलंबन करो. शुद्ध नहीं शुद्धात्मा का विषय को भी शुद्ध नहीं कभी कहते हैं, ज्ञान की शुद्ध नहीं की पर्याय को भी शुद्ध नहीं कहते हैं. और परिपूर्ण केवल ज्ञान होता है तो शुद्ध नहीं की पूर्णता हो गई, ऐसा भी कहने में आता है. समय साल की वो पद्धति देखते हैं. वस्तु स्वरूप की
प्रवचन करना अशुद्ध नहीं है पर शुद्ध, अरे पोताना विकारी भाव ने पर शुद्ध कहते हैं.
પોતાના વિકારી ભાવ ને
અપેક્ષા પૂરતું એને પોતાના થાય છે, અને અને આ વિષય છે પણ આનો આગમન અને છે એનામાં, એટલે એને એ નથી સમજવો બરાબર.
અશુદ્ધ
નિશ્ચય નહીં,
સમજીને કહેવામાં કઈ વસ્તુ નું સ્વરૂપ જ્ઞાન માં બરાબર હોય પછી કથન નો દોષ નથી. વસ્તુ નું સ્વરૂપ ભૂલે તો જ્ઞાન નો દોષ થાય. વસ્તુ સ્વરૂપ કી પ્રાપ્તિ હોને કે બાદ उसका भी अवलंबन रहता नहीं है, वो शुद्ध ने का अवलंबन देना या शुद्ध ने परिणमन करने के बाद नहीं रहते, केवल ज्ञान हो गया था. यह कथन से ऐसा न समझ लेना कि शुद्ध ने को सत्यार्थ कहा इसलिए अशुद्ध ने का विषय सर्वथा असत्यार्थ ही है, सर्वथा नहीं लगाना है. कथनचित असत्यार्थ है ऐसा मानना ही, क्योंकि ऐसे मानने से वेदांत मत वाला जो संसार को सर्वथा अवस्तु मानता है उसका सर्वथा एकांत पक्ष आ जाएगा. सर्वथा नहीं मानने से क्या एक ग्रहित मिथ्या में चला जाएगा, तो उसको वेदांत में जैसा हो जाता है ऐसा हो जाएगा और उससे मिथ्यात्व आ जाएगा. इस प्रकार से यह शुद्धमय का आलंबन भी, इस प्रकार से मैंने गलत प्रकार से ये शुद्धमय का आलंबन भी वेदांतियों की तरह मिथ्या दृष्टि बना लाएगा. इसलिए सर्वमयों का कथनचित रूप से सत्यार्थपणा का श्रद्धान करने से ही सम्यक दृष्टि हो सकते हैं. जयचंद जी ने खास बात है, सर्वमयों का कथनचित दृश्य सत्यार्थपणा का सिद्धांत करने से सम्यक दृष्टि हो सकते हैं. इस प्रकार से स्यादवाद को समझ करके जिन मत का सेवन करना, મુખ્ય ભાવ કથન સુન કરકે નિશ્ચય ને કે મુખ્યતા કરાઈ વાર્તી ગૌણતા કરાઈ તો એસા સુન કરકે સર્વથા એકાંત પક્ષ નહીં પકડતા. ઇસ ગાથા સૂત્ર કા વ્યાખ્યાન કરતે હુએ ટીકાકાર આચાર્ય ભી કહેતે હૈ કે આત્મા વ્યવહારને કી દ્રષ્ટિ મેં જો બદસ્પષ્ટ આદિ રૂપ સે દિખતા હૈ યહ તો ઇસ દ્રષ્ટિ મેં તો સત્યાર્થી હૈ. વો તો ગાથા મેં ભી કહા કે ઇસ દ્રષ્ટિ સે તો સત્યાર્થી હૈ. પાણી ગરમ હુઆ તો ગરમ અવસ્થા રૂપ સે તો પાણી ગરમ હી હૈ. અગર અવસ્થા તો નહીં માનો માન કરકે પાણી તો ઠંડા હી હોતા હૈ પી જાય તો નહીં પી સકેંગે. ઇસ દ્રષ્ટિ મેં તો યહ સત્યાર્થી હૈ. પરંતુ શુદ્ધને કી દ્રષ્ટિ મેં બદસ્પષ્ટાદિપણા અસત્યાર્થ હૈ. યહ કથન મેં ટીકાકાર આચાર્ય દેવ ને એસા કહે કરકે સ્યાદવાદ કો દર્શાયા હૈ. એસા જાણના દોનો પ્રકાર જ્ઞાન કરાયા ઓર ઉપાદે કો ઉપાદે પરંતુ કરકે ઉપાદે ભી કરાયા. તથા યહાં એસા જાણના કે યહ નહીં હૈ વો શ્રુત જ્ઞાન પ્રમાણ કા અંશ હૈ. નહીં ક્યા હૈ કે વો શ્રુત જ્ઞાન પ્રમાણ હૈ ઉસકા એક અંશ હૈ. શુદ્ધ જ્ઞાન વસ્તુ કો પરોક્ષ દર્શાતા હૈ ઇસલિયે યહ નહીં ભી પરોક્ષ હી જનાતા હૈ પરોક્ષ હી દર્શાતા હૈ. શુદ્ધ દ્રવ્યાર્થિકને કા વિષયભૂત બદસ્પ્રષ્ટાદિ પાંચ ભાવો સે રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર હૈ. યહ શક્તિ તો આત્મા મેં પરોક્ષ હૈ હી. યહ શક્તિ તો આત્મા મેં પરોક્ષ હૈ ક્યોંકિ જૈસા કેવલ જ્ઞાન સીધા જાણતા હૈ એસા શુદ્ધ જ્ઞાન નહીં જાણતા હૈ પ્રતીત કરતા હૈ લક્ષણ સે સ્વભાવ કી પ્રતીત કર લેતા
હૈ. આત્મા એટલે પહેલે
શક્તિ તો આત્મામાં પરોક્ષ હૈ. ચૈતન્ય જો શક્તિ હૈ વો આત્મામાં પરોક્ષ જાણને મેં આતી હૈ મતે શુદ્ધ જ્ઞાન મતે શુદ્ધ જ્ઞાન પરોક્ષ હૈ. એટલે
આત્મા લે આપ મત કે જ્ઞાન આમ
નહીં આત્મા હૈ કે આત્મા
તે મત કે છોને શક્તિ હો પરોક્ષ
હૈ વો જાણને મેં પરોક્ષ જ્ઞાન મેં જાણને મેં આતી હૈ ઇસલિયે પરોક્ષ હૈ કેવલ જ્ઞાન મેં પ્રત્યક્ષ જાણને મેં આતી
હૈ પરોક્ષ હૈ.
શ્રુત જ્ઞાન પ્રમાણ કા અંશ હૈ. શ્રુત જ્ઞાન વસ્તુ કો પરોક્ષ જાણતા હૈ તો યહ નહીં ભી વસ્તુ કો પરોક્ષ જાણતા હૈ. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કા વિષયભૂત બદસ્પ્રષ્ટ આદિ પાંચ ભાવો સે રહિત આત્મા ચૈતન્ય શક્તિ માત્ર હૈ. ઉસ વો શક્તિ તો જો ચૈતન્ય શક્તિ હૈ વો શક્તિ તો આત્મા મેં પરોક્ષ હૈ હી. પરોક્ષ તો જ્ઞાન મેં પરોક્ષ હૈ. જ્ઞાન મેં પરોક્ષ હૈ કેવલ જ્ઞાન કી તરહ સિદ્ધિ શક્તિ કો પકડ સકતે નહીં હૈ પ્રતીત કરતે હૈ લક્ષણ સે લક્ષ કરકે પ્રતીત કરતા હૈ. તથા ઇસકી જો વ્યક્તિ કર્મ સંયોગ સે મતિશ્રુત જ્ઞાન મતિશ્રુતાદિ જ્ઞાન રૂપ હૈ ઉસકી જો વ્યક્તિ હૈ ને પર્યાય હૈ જ્ઞાન કી ચૈતન્ય શક્તિ કી વો કર્મ સંયોગ સે યાને આગમ વિવિક્ષા સે દેખે તો મતિશ્રુતાદિ જ્ઞાન રૂપ હૈ. મતિ જ્ઞાનાવરણ શ્રુત જ્ઞાનાવરણ કા જિતના ક્ષોક્ષમ હૈ ઉતના વ્યક્ત હૈ. યો કથનચિત અનુભવ ગોચર હોને સે પ્રત્યક્ષ રૂપ ભી કહેને મેં આતા હૈ. અનુભવ કી વિવિક્ષા સે ઉસકો પ્રત્યક્ષ કહેતે હૈ ઓર જાનને કી વિવિક્ષા સે ઉસકો પરોક્ષ કહેતે હૈ. જાનના ઓર ભેદન કરના દો બાત હૈ. તો જાનતા હૈ વો પરોક્ષ જાનતા હૈ ઓર અનુભવ કરતા હૈ વો પ્રત્યક્ષ અનુભવ કરતા હૈ. ઓર સંપૂર્ણ જ્ઞાન જો કેવલ જ્ઞાન યહ યદ્યપિ સદવસ્ત કો પ્રત્યક્ષ નહીં હૈ તો ભી યહ શુદ્ધ નહીં आत्मा का केवल ज्ञान रूप को परोक्ष दर्शाता है, शुद्ध नहीं से परोक्ष रूप से केवल ज्ञान का स्वरूप भी शुद्ध नहीं, जिसको नहीं है ज्ञानी है वो जान लेता है कि भगवान कैसा है, भगवान का केवल ज्ञान कैसा है, हमारे में केवल ज्ञान कैसा है। जब तक ये शुद्ध नहीं को जीव जानता नहीं है, वहां तक आत्मा का पूर्ण स्वरूप का उसको ज्ञान संधान नहीं होता है। इसलिए श्री गुरु ने ये शुद्ध नहीं को प्रकट करके उपदेश किया है, विशेष करके मुख्य करके उपदेश दिया है कि बद्धस्पष्टादि पांच भावों से रहित पूर्ण ज्ञान घन स्वभाव ऐसा आत्मा को जान करके श्रद्धान करना, ऐसा आत्मा को जान करके श्रद्धान करना, मात्र पर्याय बुद्धि में न रहना। यहाँ कोई ऐसा प्रश्न करता है कि ऐसा आत्मा हमको प्रत्यक्ष तो दिखता नहीं है, पर बिना देखे श्रद्धान करना ये तो झूठा श्रद्धान है, हमको आत्मा तो दिखता नहीं है, हम आत्मा को आप कहे तो मान ले, वो तो श्रद्धान झूठा हो गया, अंधश्रद्धान हो गया। उसका उत्तर कि देखी हुई चीज का ही श्रद्धान करना ये तो नास्तिक मत है, मैंने प्रमाण से अनुमान प्रमाण से लक्षण प्रमाण से आगम प्रमाण से जान सकते हैं तो श्रद्धान करना चाहिए, हम तो दिखे तो माने नहीं दिखे तो नहीं माने, ऐसा हर तरह नहीं चलता। देखने वाले को ही दिखता है उसको ही श्रद्धान में लेना ये तो नास्तिक मत है। जीन मत में तो प्रत्यक्ष भी प्रमाण है और परोक्ष भी प्रमाण, ऐसे दो प्रमाण दोनों प्रमाण को स्वीकार करने में आया है। प्रत्यक्ष को ही स्वीकारता है और परोक्ष को जीन मत नहीं स्वीकारता है, ऐसी बात जीन मत में तो नहीं है। આત્માની બધી શક્તિઓ પ્રત્યક્ષ થતી નથી, આત્માના પ્રદેશો પણ પ્રત્યક્ષ થતા નથી, છતાં ક્ષેત્રને માનીએ છીએ, આપણે પ્રદેશને માનીએ છીએ, उसमें आगम प्रमाण परोक्ष प्रमाण है, उसका भेद शुद्ध नहीं है। यह शुद्ध नहीं की दृष्टि से शुद्ध आत्मा का श्रद्धान करना केवल व्यवहार पक्ष का ही एकांत नहीं करना, इस तरह से ये पूरा भावार्थ लिखा है। अब यहां पर उस शुद्ध नहीं को मुख्य करके कर स्वरूप काव्य कहते हैं, भूतम भांतम भूतमेव रक्षात निर्वध्य बंधम सदी अद्यंत किल कोपी हो करयति व्याहत्य मोह हटात आत्मा आत्मानुभव एक धन्य महिमा यत्तो यमास्ते ध्रुवम नित्यम कर्म कलंक पंक विपलो देव स्वयं शाश्वत। श्लोकांत बहुत सुंदर चरण वो है कि आत्मा आत्मानुभव एक गम्य महिमा, आत्मानु महिमा एक आत्मानुभव गम्य ही है, जैसे खाने की चीज स्वाद गम्य है ऐसे आत्मा अनंत महिमावंत है तो उसकी महिमा अनुभव गम्य ही है। दूसरे प्रकार से आत्मा की महिमा समझी जाती है। एक चरण बहुत सुंदर है, जगत तम ये सम्यक स्वभाव अनुभव की आचार्य महाराज की प्रेरणा है या भावना है कि जगत के सभी प्राणी यह सम्यक स्वभाव का अनुभव करो, जगत के सभी प्राणी अपने आत्मस्वरूप के अभिमुख होकर के अपना मूल स्वरूप का अनुभव करो, स्वभाव में मूल स्वरूप का अनुभव करो। ये जगत के सभी प्राणी अपने स्वरूप सम्मुख हो जाए और उसको अपने आनंद और शांति का सुख का सबों को अनुभव हो, ऐसी ऐसे अपना भावना प्रकट किया है। अनुभव करो कि जहाँ ये बदस प्रसादी भावो स्पष्ट रूप से उस स्वभाव के ऊपर तैरते हैं। ये जो बदस प्रसादी भाव विभाव दिया पांचों प्रकार के, ये तो एकाकार स्वभाव के ऊपर तैरते हैं। ऊपर तैरते हैं मतलब क्या, कि जो ऐसा अपना स्वभाव के सम्मुख होकर के स्वभाव में अहम भाव हो जाता है कि मैं ऐसा ही हूँ, तब ये पांच भावों का ज्ञान होता है। ये ऊपर ऊपर वाली बात है, ऐसा ऊपर ऊपर तैरते देखने में आता है। जैसा निर्मल पानी में से जो कचरा है वो किनारे पे लग जाता है, तरंग उठती है तो उसमें कचरा तकेट करके पानी किनारे पर लगा देता है, अपने में मिलान नहीं कर देता है। ये स्पष्ट बदस्प्रष्टादी भाव स्पष्ट रूप से यह स्वभाव के ऊपर ऊपर तैरते हैं, तो भी उसमें प्रतिष्ठा को प्राप्त नहीं करते, उसमें मिलते नहीं, स्वभाव में वो घुसते नहीं है, उसकी मिलावट होती नहीं। तीनों का स्वभाव स्वभाव रूप रहते हैं और स्वभाव में अपनत्व होकर के अनुभव होता है, तो वो ऊपर ऊपर दिखने में आता है। पर्याय बुद्धि में तन्मय हो जाता है तो स्वभाव नहीं दिखता है, स्वभाव को चुप जाते हैं। पर्याय बुद्धि में ऐसे मलिन भाव में एकाकार हो जाने से जीव को स्वभाव का दर्शन नहीं होता है। तो परिपूर्ण शुद्ध निर्मल स्वभाव में अपनत्व करके अनुभव होता है। तो जितने भी विभाव हैं वो मेरे से भिन्न, कहीं मेरे से कहीं बहुत दूर, ऐसे ऊपर ऊपर दिखने में आता है।
शायद हमारा पर्याय ने जो पर्याय से पर्याय से एक ज्ञान से है ना, इन्हें ऊपर जो राजमान है ना, जो ठपेड़ा से ये बने पाचे पाचे ऊपर भी तरह से तमाम देवी का करा काके ये पर्याय में कुछ करता थी तो भ्रांति से पकड़े थे देखा है ज्ञान नहीं पर्याय मात्र है तो कुछ काले थी तो देवी मत क्या थी ऊपर तरह से ज्ञान भी देवी का थी ये मानो था।
हाँ ठीक बात है, शुद्ध पर्याय के प्रदेश और क्रोधादि के प्रदेश भिन्न भिन्न है। क्या आता है प्रदेश भिन्नता की बात आती है, 181 जी ने दिया है। उपयोग तो चैतन्य के परिणाम होने से ज्ञान स्वरूप है, और क्रोधादि भाव कर्म ज्ञानावरण आदि द्रव्य कर्म शरीरादि नो कर्म ये सब पुद्गल द्रव्य के परिणाम होने से जड़ है। उसको और ज्ञान को प्रदेश भेद होने से अत्यंत भेद है। भाव कर्म और ज्ञान का प्रदेश भेद होने से अत्यंत भेद है। प्रदेश भिन्नता की बात आई,
द्रव्य कम तो छेद नहीं पर भाव कम ने
प्रदेश भेद है। देखो इस पर्याय में अलग अलग प्रदेश आया, क्यों कि एक की सत्ता में दूसरे की सत्ता नहीं है, और प्रदेशत्व है वो अस्तित्व गुण की पर्याय है। एक की सत्ता में दूसरे की सत्ता नहीं है, आगम से कभी एक प्रदेश कहने में आवे लेकिन अध्यात्म में वो बात
नहीं
है। सत्ता है क्या, अगर संतुलन में वो विषय की चर्चा किया है बाद में आएगा। समिति का देना है। तो प्रदेश निंदा की बात किस तरह से है वो बात लिया है, प्रदेश निंदा की पर्याय को प्रद्रव की बात, सब प्रकार के और भाव कर्म को जड़ कहा, भाव कर्म गरीब कर्म नौकर्म पुद्गल के परिणाम कहे, ये सब चर्चा लिया है। इसमें आगम विवेक्षा क्या है, अध्यात्म की विवेक्षा क्या है, आगम अध्यात्म में कैसे अविरोध है, तो सब बात की चर्चा आत्म संतुलन में किया है। और हेतु है उसमें
जो छेद
हेतु है, प्रयोजन की सिद्धि है इसमें।
रात में जल की निकली जाती है,
हाँ निकली जाए, और उसका स्वभाव भी ऐसा है, और उसमें ज्ञान नहीं है तो क्या, उसमें ज्ञान नहीं है, उसमें स्वभाव नहीं है, और उसमें अपनत्व करने से संसार पनपता है। संसार का अभाव करना है कि नहीं करना है, ये तो क्या है, वस्तु स्वरूप का प्रतिबिंब करते हैं, क्योंकि ये तो उत्पाद्य उत्पाद्य है और ये तो नित्य स्थिर है, तो उसमें इसका प्रवेश नहीं हो सकता, ऊपर ही रहता है। यो शुद्ध स्वभाव सर्व अवस्थाओं में प्रकाशमान है, फिर क्या कहते हैं कि ये शुद्ध स्वभाव कहाँ है, तो सर्व अवस्था में प्रकाशमान है, द्रव गुण पर्याय तीनों में सब में प्रकाशमान है, द्रव अवस्था में भी प्रकाशमान है, गुण में भी प्रकाशमान है, और अवस्था में भी प्रकाशमान है, अनुभव होता है अवस्था में, लेकिन पर्याय रूप नहीं है, पर्याय के भेद रूप नहीं है, द्रव गुण के भी भेद रूप। समुद्र द्योतमान कैसा अर्थ किया, यह शुद्ध स्वभाव सर्व अवस्थाओं में प्रकाशमान है। द्रव भी एक अवस्था है, इसलिए तो कारण शुद्ध पर्याय कहते हैं, इसलिए उसको कारण शुद्ध पर्याय कहते हैं, वो भी एक अवस्था है, नित्य रहने की एक इसकी अवस्था है, हर वर्तमान में वो नित्य रहता है, વસ્તુ પકડાય શુદ્ધ સ્વભાવ સર્વ અવસ્થાઓ ને પ્રકાશમાન હૈ, એસા શુદ્ધ સ્વભાવ કા मोह रहित होकर के जगत के सभी जीव अनुभव करो। आचार्य महाराज तो कहते हैं कि जगत के सभी जीव इसका अनुभव करो, कोई कोई को वो बाकी रखते
नहीं,
क्योंकि मोह कर्म के उदय से उत्पन्न जो मिथ्यात्व रूप अज्ञान जब तक रहता है वहां तक ऐसा अनुभव यथार्थ रूप में होता अनुभव यथार्थ नहीं होता, इसलिए आचार्य महाराज कहते हैं कि उसका स्पष्ट रूप से अनुभव करो। देखिए ना, आत्मानुभव एक गम्य महिमा, उस संस्कृत शब्द का अर्थ खंडात्मय अर्थ मैंने दिया, जगत एवं एवं सम्यक स्वभाव अनुभव छु यत्र हमें वदस्पष्ट भावादय एक स्फुटम उपरी करती है प्रतिष्ठा न विदाती समन्ता द्योतमान अवगत हुए हुए, इतना शब्द दिया है। आत्मानुभव एक गम्य महिमा है, व्यक्तो एवं मास्ते ध्रुवम वो पत्ता रह गया है, अनुवाद रह गया है, कष्ट का बहुत सुंदर आया है उसमें। हाँ भाई आपने वसन थे कल रात्रि से बात थी लगभग बता रहे मूर्ति से भाग्य है, भाग्य कोई रही जाए पता नहीं कुछ। કોઈ 1500 પુસ્તક ભેટ માટે કાઢ્યા હતા, હજી પડ્યા છે પાછા, હજી બી પડ્યા છે. આત્માનુભવ એક ગમે મહિમા, આત્મા મેં ચેતન વસ્તુ કે અનુભવ મેં પ્રત્યક્ષ આસ્વાદ કે દ્વારા જો પ્રત્યક્ષ લેતા લેતા હે અનુભવ કી વાત આવી તો પ્રત્યક્ષ લેંગે. ચેતન વસ્તુ કે પ્રત્યક્ષ આસ્વાદ કે દ્વારા અદ્વિતીય ગોચર હૈ બડાઈ જિસકી, મેં અદ્વિતીય બડાઈ જિસકી જ્ઞાન ગોચર અનુભવ ગોચર હોતી હૈ એસા હૈ. इसका भावार्थ इस प्रकार है कि जीव का जिस प्रकार एक ज्ञान गुण है उसी प्रकार एक अतीन्द्रिय सुख गुण भी है. सो सुख गुण संसार अवस्था में शुद्ध होने से प्रकट होने से आस्वाद रूप नहीं होता है, दुख का अनुभव होता है. अशुद्धपना जाने पर वो प्रकट होता है, वो सुख अतीन्द्रिय परमात्मा को होता है. वो सुख कैसा होता है? अतिंद्रिय जो परमात्मा है अनंत सिंह उसको ऐसा सुख होता है. ऐसा सुख इधर सम्यक दृष्टि जी को अनुभव में आता
है. ज्ञानी परिणाम वर्तमान में मति बिल्कुल आप रहे थे ज्ञानी केवल में पंक्ति में जाने सुख गुण पर थोड़े अंत पर जरा तो पर सुख गुण पर करेगा तो छे आत्मा में
સરસ પ્રશ્ન, સરસ સમજાઈ ગયો પ્રશ્ન તમારો. આત્મામાં સુખ છે એમ તમે કયો છો, તાપ કયો એટલે માનીએ, શાસ્ત્ર કે એટલે માનીએ, વિશ્વાસ તો આવવો જોઈએ. બીજું આ જેટલી અનુકૂળતા છે ને એમાં સુખ છે ને એનો અનુભવ થાય છે, વિશ્વાસ આવે છે. આ વિશ્વાસ તમે કશું ઉઠાડી લ્યો, મટાડી લ્યો, પણ ઓલો વિશ્વાસ કરો પણ થાય કેવી રીતે? આ પ્રશ્ન કર્યો બરાબર છે. સમ્યક દર્શન પહેલા આ સુખનો અનુભવ આવતો નથી, આ સુખ દેખાતું નથી. અને અમેરિયા વાણિયા હાલ જોઈને પૈસા કાઢીએ ખિસ્સામાંથી, ત્યાં સુધી ખિસ્સામાંથી પૈસા ન કાઢીએ દેવાની વાત પછી છે. પહેલા તમારી દુકાન ખાલી દેખાય છે, આમાં કઈ માલ છે ને ચારે ખૂણા હરખા છે, પૈસા કાઢી ન કરીએ. માલ લેવામાં આવ્યા છે પણ તમારી દુકાનમાં પૈસા નથી, માલ જ નથી. પૈસા ખિસ્સામાં ખિસ્સામાં રાખીએ છીએ, પૈસા નથી દેખાડતા અમે. તમે માલ દેખાડો તો પૈસા દેખાડીએ, માલ આપો તો પૈસા આપીએ, માન્યા છીએ પાકા. પછી એને કઈક જોવું છે સુખ ને, તો હા જોવું છે. સુખ ને છે ને આમ આંખો છે નથી દેખાડતા, પાંચ ઇન્દ્રિયોથી આ સુખ અનુભવાતો નથી. જેમ ચક્ષુ ઇન્દ્રિયથી દેખાતો નથી એમ બીજી ચાર ઇન્દ્રિય અને મનથી પાંચ ઇન્દ્રિયથી પણ એ અનુભવ ગોચર થતો નથી. તમે એમ કહો છો કે અમારી પાસે તો સાધન આટલું જ છે, પાંચ ઇન્દ્રિય, ચક્ષુ, મન, અમારું તો જે ઇન્દ્રિય જ્ઞાન છે કરવું શું? ત્યારે પાંચ ઇન્દ્રિય તો નથી દેખાતું પણ છઠ્ઠા મનથી જો નથી દેખાતું તો પછી આને જોવા માટે એક બીજો નવો પ્રયોગ કરવો પડશે. ખરેખર જોવું છે ને તો કે આ જોવું છે, શું કરવા નથી જોવું? પછી જોયા પછી એવું થશે કે પછી અમેરિકાને તને કોઈ મિલિયન ડોલર કે બિલિયન ડોલર દેખાશે તો પછી એ મિલિયન બિલિયન ડોલર છે પણ એ સુખ વેચવા તો તૈયાર નહીં થાય કે મારે એ મિલિયન બિલિયન જોતા નથી, મારે આ સુખ જોઈએ છે. એવું છે પછી તો એની ક્યુરિયોસિટી જિજ્ઞાસા તો આવવી જોઈએ કે નહીં? જો ભાઈ આ જે જ્ઞાન નો પર્યાય છે ને એમાં જે જ્ઞાન સામાન્ય છે ને એ સ્વભાવ સુદ્રષ્ટ છે. સ્વભાવમાં સુખ છે એ શક્તિરૂપ સામર્થ્યરૂપ છે અને એનો અંશ જે પ્રગટ છે સ્વસંવેદનાત સિદ્ધિ એ જે સંવેદન વેદન રૂપ જે જ્ઞાન નો પર્યાય છે, એ જ્ઞાન સામાન્ય રૂપ છે, એમાં વેદન છે, અને એ સુખ રૂપ છે. જ્ઞાન જ્ઞાન નું રૂપ જ સુખ છે. જેમ માણસ નું કોઈ રૂપ હોય છે અને એના ઉપરથી માણસ ગમે તેવો વેશ પહેરીને આવે તો આપણે ઓળખી લઈએ. જો માણસ ના રૂપ ને આપણે ઓળખતા હોઈએ કે આ ફલાણા માણસ આવો, પછી ગમે વેશ આવીને અત્યારે આ વેશ પહેર્યો છે, પછી ભરવાડ નો વેશ પહેરે, પછી ગાર્ડ નો વેશ પહેરે, પછી પોલીસ નો વેશ પહેરે, સૈનિક નો વેશ પહેરે, લડાઈના ગમે એનો વેશ પહેરે. ચંદુભાઈ છે આ એમ જ્ઞાન સુખરૂપ છે. જ્ઞાન ને ઓળખવું હોય તો સુખ રૂપે ઓળખાય છે. તો જરા જ્ઞાન સામાન્ય સુધી જવું પડશે, જ્ઞાન વિશેષ ને એટલું અંદર વળીને જોવું પડે છે. એટલે તમારે ઇન્દ્રિય જ્ઞાન પણ નહીં રહે, જ્ઞાન પણ અતિન્દ્રિય થશે અને સુખ પણ અતિન્દ્રિય સુખ છે એ જણાશે. આ પ્રયોગ કરવો એ એક આ સુખ ને વિશ્વાસમાં લેવાનું કામ છે. વિશ્વાસ કયો કે પ્રતિ કહેવાય. એટલા માટે કૃપાળુ દેવે સંયમ દર્શન ના કારણભૂત જે ભાવ ભાષણ લીધું 751 માં બીજું સંકેત એ શું શબ્દ યાદ રાખે, પરમાર્થ ને સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ. પરમાર્થ એટલે સ્વભાવ, સ્પષ્ટ એટલે સ્પષ્ટ, ધૂંધળી નહીં, અનુમાન વાળી નહીં, ચોખ્ખી. અનુભવાંશે એટલે વેદન અંશે, પ્રતીતિ એટલે વિશ્વાસ આવ્યો. ભાવ ભાષણમાં સ્વભાવ સુખ નો વિશ્વાસ આવે છે અને એને અનુભવ કરવાનું બળ આપે છે, એવું ભાવભાષણ છે. ત્યારથી એને સમ્યક સમ્મુખતાના પુરુષાર્થનું બળ ત્યારે જ ઉત્પન્ન થાય છે. એટલે સમ્યક પહેલા પણ એ જોઈ શકાય છે, એની ખાતરી થાય છે, પ્રતિતિ થાય છે. ખાતરી એટલે પ્રતિતિ, પ્રતિતિ એટલે ખાતરી થાય છે, અને ખાતરી થતા જીવમાં બળ આવે છે. એ કેવી રીતે છે, કોઈ દરિદ્રી માણસને એમ કહ્યું કે ભાઈ તારા ઘરમાં બે ઓરડા છે, પણ પાછલા ઓરડામાં એક ખાલી 6 ઇંચનો તારો ફ્લોરિંગ છે, લાદીનો ટુકડો, એ જરા ઊંચો કરીને જોઈજો તો અહીંયા 10 ફૂટ ડાયામીટર નો ચરુ છે. કેટલો?
10 ફૂટ.
અને એ ચરુ છગો છગ સોનો ને હીરાથી ભરેલો છે. હવે એને કઈ 10 ફૂટ ખોદ્યું નહીં, પેલા ખાતરી કરવી હતી કે આખા ઓળો ખોદી નાખે, એટલે કઈ એને પાછું રિપેરિંગ કરવાની શક્તિ નહોતી. એટલે એને એક પોપડો ઉખેડ્યો લાદીનો, કે એને કાંઠો દેખાડો. શું? હવે એને કાંઠો દેખાડો અને એ 6 ઇંચ ઉખડ્યું, એની અંદર જે માલ ભરેલો હતો એટલો જ જોયો. કેટલો જોયો એને? પ્રતિમાં પૂરેપૂરો જોઈએ, કારણ આ કાંઠાની ગોળાઈ ઉપરથી 10 ફૂટ બરાબર આને કીધું છે. 600 હોત તો એની ગોળાઈ બીજી હોત, અને મોટો 10 ફૂટ ના ડાયામીટર નો ચરુ હોય તો એની ગોળાઈ પછાની રીએ નહીં. આ ડાયામીટર હતો છે અને આની અંદર આટલું ભરો છે માલની વાત પર, આ બધો માલ દેખાઈ ગયો, પ્રતિતિ આવી ગઈ. નહીં દેખાવા છતાં એને પ્રતિતિ ખાતરી, અનંત સુખ ની ખાતરી ભાવ ભાષણ માં આવે છે. એટલે એકદમ વીર્ય ઉછળે છે, પ્રાગ દઈને છલાંગ મારે છે. સ્વભાવ ઉપર પર્યાય ને ખેંચવા માટે પુરુષાર્થ ની એક છલાંગ મારે છે. એમનો ચિત્ત છલાંગ મારે ને શિકાર ઉપર એ છલાંગ મારે પછી. એટલે સમુદ્ર દર્શન થયા વગર રે નહીં, એને એ અનન્ય કારણ લીધું છે. એટલે એને સંકિત નહીં હોવા છતાં સંકિત નો આરોપ કર્યો એના ઉપર, અને એમ કહ્યું કે વિતરાગો એ આ વાત માન્ય કરી છે, આ સ્વીકારવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, અને આદર કરવા યોગ્ય છે, અને ભક્તિ કરવા યોગ્ય છે. ઠીક, ભક્તિ કરવા યોગ્ય લીધો.
દાદા તો છે, જે ખરેખર સંદર્શન થતા જે સુખ નું વેદન આવે
એ તો અંદાજો છે ને, એ તો ઉઘરાઈ ને પ્રગટ આવે છે. પણ આયા શું છે કે નમૂનો જોઈ લીધો એને, આમાં શું છે એ ખાણ ખુલ્લી થઈ ગઈ. પણ આ ઉપર એકાદો સુવર્ણ પથ્થર પડ્યો હતો ને, એમાં પાર્ટિકલ જોયા એટલો ભૂસ્તર શાસ્ત્રી એમ કહે છે, આ એક પથ્થર માં આટલા સોનાના પાર્ટિકલ, બહુ મોટી ખાણ છે આ તો. આની અંદર થી તો 150 ટન સોનું નીકળશે. કેટલું? આ ખાણ માંથી તો 150 ટન સોનું નીકળશે, એટલું કાઢે પાર્ટિકલ ઉપર. આની અંદર શું છે કે જ્ઞાન નું જે રૂપ સુખ છે એના ઉપરથી અનંત સુખ ને ખાણ નો પત્તો લાગે એવું ભાવભાષણ આવે છે. આવું ભાવભાષણ આવે છે એ જોર બળ બહુ આપે છે. મારા ઘરમાં ખાણ પડી છે, અનંત સુખ ની ખાણ પડી છે, આખા આવી જાય છે, એકદમ બળ પ્રગટ થઈ જાય છે. કેમ કે અનાદિ થી સુખ ની પાછળ જાવા નાખ્યા છે. આ જીવે સુખ ની પાછળ જાવા નાખવામાં બાકી રાખી નથી.
જેવો એને પ્રયાસ પછી અંદર નું જ્ઞાન એને ખેંચે છે. કેવું જ્ઞાન? સામાન્ય જ્ઞાન પણ ખેંચે છે અને સામાન્ય વિકાસ છે
સમજાય તો
નિરપેક્ષ પદાર્થ છો, વિના કિસી કે અભિહીન પૂર્ણ નિરાનંદ. શું કતેન્દ્રિય પરમાત્મા કે હોતા હૈ उस सुख को कहने के लिए कोई दृष्टांत चारों गतियों में नहीं है, क्योंकि चारों ही गतियां दुख रूप है. इसलिए ऐसा कहा कि जिसको शुद्ध स्वरूप का अनुभव है सो जीव परमात्मा रूप जीव के सुख को जानने के योग्य है, क्योंकि शुद्ध स्वरूप अनुभव होने पर अतीन्द्रिय सुख है ऐसा भाव सूचित किया है. એટલે પરમાત્માના સુખ નું પૂર્ણ સુખ નું ત્યાં અનુભવ થાય છે. પરમાત્માનું જે સુખ છે એનો પણ ખાતરી થાય છે. એસા અનુભવ કરને કા જો વિધાન હૈ તો એસા શુદ્ધ સ્વભાવ કા મોહરહિત હોકર કે જગત કે જીવ સભી જીવ અનુભવ કરો. કારણ કે મોહ કર્મ કા ઉદ્દેશ્ય ઉત્પન્ન મિથ્યાત્વ ઔર અજ્ઞાન જહાં તક રહેતા હૈ વહાં તક યહ અનુભવ યથાર્થ રૂપ સે હો સકતા. ઇસલિયે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરકે અપના સુખ કા અનુભવ કરો. વો સુખ કૈસા હૈ કે અનુભવ સે હી ગમ્ય હોતા હૈ, દૂસરે પ્રકાર સે ગમ્ય હોતા નહીં. અનુભવ બિના ગમ્ય હોતા નહીં, ઇસલિયે અનુભવાન સે પ્રતીતિ લિયા હૈ. શુદ્ધ હૈ કા વિષય રૂપ આત્મા કા અનુભવ કરો એસા ઉપદેશ હૈ. ઇસ કલશ મે આચાર્ય મહારાજ કા જો ઉપદેશ હૈ વો શુદ્ધ હૈ કા વિષય રૂપ અપના મૂળ સ્વરૂપ અનંત ચતુષ્ટય મંડિત હૈ ઉસકા અનુભવ કરાને કે લિયે ઉપદેશ દિયા હૈ. અબ યહી અર્થ કા કલશ રૂપ કાવ્ય ફિર સે કહેતે હૈ, जिसमें ऐसा कहता है कि ऐसा अनुभव करने से आत्मदेव प्रकट प्रतिभासमान होता है. ये 13वां कलश कहेंगे और 13वें कलश में वो बात आएगी कि ये अनुभव ज्ञानानुभूति है और ज्ञानानुभूति है यही आत्मानुभूति है. तो पत्रिकारिता तो अनुभव नहीं होता है, अवलंबन होता है, वेदन तो ज्ञान का ही જ્ઞાનાનુભૂતિ તો આત્માનું નથી, એ સરસ કહેવાનું કઈ કારણ છે.